સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 201, પ્રસારણ તારીખ 7 જાન્યુઆરી 2011. બરાબર જામેલી ઠંડીમાં આજે ખેતરે જતા પહેલા રેડિયો ફરતા ગોઠવાઈ ગયેલા અમારા શ્રોતા મિત્રોને
નમસ્તે. સાલ મુબારક. આ ગૌરી બહેન, આ વચમાં વચમાં છે ને ઓલ્યા ક્રિકેટ વાળા બહુ હેરાન કરે છો.
અને ઈમાય, આ તો પાછી કામની મોસમ, બીએ તો ઘડીક ની નવરાશ નથી હોતી. બોલો.
હા, અને ઈમા પાછું કેવું થયું છે, અડધા કટકામાં ઘઉં વાયવા ઇને 1.5 મહિનો થઈ ગયો, અને અડધામાં હજી 20-25 દીજ થયા છે. લ્યો,
અરે ઘણા તો હજી 10-12 દી પેલા જીરું ને ઘઉં વાયવા છે.
મોહનભાઈ, આપણે ખેડૂતો એ તો અનેક મોરચે લડવાનું હોય છે. જે ઘઉંને 35 કે 40 દિવસ થયા હોય એમાં જો પૂરતી ખાતર યુરિયા આપી દીધું હોય તો હવે ગાભે પડવાની કટોકટીની અવસ્થાએ પાણી અચૂક આપવું જોઈએ.
એમાં તમારે ન કેવું પડ્યા, મેં તો પાહા ઘઉંને બીજું પિયત દીધા કેડ ઓલી નિંદામણ નાશક મેટ સલ્ફરોન સાંટી દીધી છે. તમાર નિંદામણ થવાની ચિંતા નહીં. લ્યો, હા,
પણ ગયા અઠવાડિયે ઉમા ભાભી તો કઈક નવી નિંદામણ નાશક દવાની વાત કરતા હતા ને.
હા લક્ષ્મી ભાભી, એ વેસ્તા નિંદામણ નાશક. એ નિંદામણ નાશક તો જ્યાં સામાન્ય રીતે જ ઉષ્ણતમાન 8-9 ડિગ્રી સેલ્સિયસ થી નીચે પહોંચી જતું હોય અને ગુલ્લી ડંડા જેવા નિંદામણ થતા હોય એવા વિસ્તારો માટે જ ભલામણ કરાય છે. બાકી વિસ્તારોમાં એવો વધારે ખર્ચ કરવાની જરૂર જ નથી.
હું ખોટું કેતો તો? બોલો ગોરીબોન, હું ઈવડી મેટ લાવ્યો તો લક્ષ્મી મને કે તમે વગર જોતી ઉપાડી લાવ્યા. લ્યો,
એ ભૂલ થઈ ગઈ. બસ મને એમ કે ઈવડી મેટ સલ્ફુરોન ભેળી આ બીજી દવા ભેળવેલી નિંદામણ નાશક હંધાઈ ખેડૂતો એ વાપરવાની છે.
ના ભાભી, ના એવું નથી. દવાઓ પાછળ બિનજરૂરી ખર્ચ તો કરવો જ નહીં. હા,
સાચી વાત છે, તમારી સાચી વાત છે ગોરીબોન. નકર આપણું ખીસું ખાલી થઈ જાય અને જમીન નુકસાન થાય નફામ.
મોહનભાઈ, નફામાં નહીં, નર્યા નુકસાનમાં જ જવાનો સમય આવે. તમે વિચારો જોઈએ, આપણે જો દિવેલા, રાયડો, ઘઉં કે જીરું વાવતી વખતે જ ફૂગનાશક ટ્રાયકોડરમાં સજીવ ફૂગ વેરી દીધી હોય તો અત્યારે જીરુમાં સુકારાને કે દિવેલા અને રાયડામાં ભૂકી છારો આવતો રોકવા હેક્ઝાકોનાઝોલ, મેન્કોઝેબ કે પછી કાર્બેન્ડેઝિમ કે પછી ગંધક છાંટવાની જરૂર પડે ખરી? બોલો
ગૌરીબેન. હા, હું તો તમાર ભાઈને અને ગામના બીજા હંધાય ખેડૂતને એ જ વાત કરું છું કે વહેલા જાગો અને થોડી દવાથી પત્તું હોય ને તો જાજી અને મોંઘી દવાઓ વાપરવાની જ નહીં.
બરાબર.
એ ખેડૂને કઈ દવાઓ વાહે પૈસા ખર્ચવાનો શોખ થોડો થતો છે. હવે તમે જ કહો ગૌરીબેન, કેટલાય ખેડૂને મેન્કોઝેબ કે કાર્બન ડેઝિમ છાંટવા છતાં હુકારો કાબુમાં જ ન થતો. લ્યો, તો ઈમાં ખેડૂનો માં કે દવાનો?
મોહનભાઈ, એમાં તો બેમાંથી એકેનો વાંક નહીં.
સુકારો
આવ્યા પછી અને સુકારામાં આખા ને આખા છોડ સુકાઈ ગયા પછી જો આપણે મેન્કોઝેબ કે કાર્બેન્ડેઝિમ ઉપર ઉપરથી છાંટીએ તો એનો ખાસ અર્થ સરતો જ નથી. જીરુમાં એકવાર સુકારો આવ્યા પછી તો સાવ સુકાઈ ગયેલા છોડ ખેંચી કાઢીને ખેતર બહાર સળગાવી જ દેવા પડે અને બાકીના છોડમાં પણ જેમાં સુકારો દેખાતો હોય એમાં મેન્કોઝેબ કે કાર્બેન્ડેઝિમ મેળવેલા દ્રાવણને ડબલા વડે છેક મૂળમાં જ રેડવું પડે તો જ બાકીનો પાક બચે અને સુકારો ફેલાતો અટકે. સમજ્યા?
ટૂંકમાં સૌથી સારો રસ્તો છે વેળાહર સજીવ ખાતર ને સજીવ દવાઓ લાવીને એનો ઉપયોગ ચાલુ કરી દેવાનો.
હવે સમજ્યા મોહનભાઈ. એવું કરીએ તો મોંઘી રાસાયણિક દવાઓ કે ખાતરો પાછળનો ખર્ચ પણ બચી જાય છે અને જમીનને કે પર્યાવરણને નુકસાન પણ થતું નથી.
એ ગૌરીબેન, પણ ઘણાય તો કહેશે ને કે સજીવ ખેતીમાં પૂરી ઉપજ જ ન થાવતી.
કોણે કીધું? એવું તો હોતું હશે. હું તમને લો આ ગધેસરિયા દિનેશભાઈ પૂનાભાઈ ની જ વાત કરું. એમની જુનાગઢ જિલ્લાના તલાલા તાલુકાના ધાવાગીર ગામમાં ખેતી છે અને એ 10 વર્ષથી સજીવ ખેતી કરે છે. અને એટલું જ નહીં, શિયાળામાં એકને બદલે 2 પાક લે છે.
હું વાત કરો છો ગૌરી બોન?
અરે
2 પાક?
હા હા, અને એ પણ બીજા કરતા વધુ સારી ગુણવત્તા વાળા.
એ તો એમ કયો ને કે આ દિનેશભાઈ એ ચાતર્યો છે નવો શિયો.
મિશ્ર પાક લે છે?
સાંભળો મોહનભાઈ, દિનેશભાઈ ના અવાજ માં જ સાંભળો. લો,
સજીવ ખેતીમાં હું અત્યારે હાલમાં શેરડી, ઘઉં અને તલ છે અને કેસર કેરી, આ 4 મારા જે મુખ્ય પાકો છે. બાકી જે પરચુન જે ઘરની જે વસ્તુ જોતી હોય એ બધું એની રીતી મોટા ભાગનું થઈ શકે છે. મિશ્ર પાક તરીકે ઘઉં લઉં છું અને ચણા પણ વાવી શકાય છે. એની બદલીમાં ઘઉં થોડુંક વધારે અનુકૂળ આવે છે એટલે શેરડી અને ઘઉં બે સાથે વાવી શકાય છે.
એ દિનેશભાઈ, એમ ટૂંકમાં નહીં હો, આ જરાક વિગતે વાત કરો.
હવે એમાં પેલા અમે શું કરીએ છીએ કે શેરડી વાવી દઈએ છીએ અને વાવીને એની અંદર પેલા ઘઉં વાવી દઈએ છીએ એટલે બે સાથે એક જ પાણીની અંદર બે વસ્તુ ઉગી જાય. અને પેલા એની ખેતી જયારે તૈયાર કરવાની હોય છે ત્યારે એની અંદર મારા 1.5 વીઘાનું વાવેતર હોય આવી રીતનું, એ 1.5 વીઘાની અંદર 30 ગાડી છાણિયું ખાતર નાખું છું અને બે મિક્સણ કરીને આડી અવડી ઉભી ખેડ કરશે આવી રીતના વાડના જે ચાસ નાખીને આવી રીતનું વાડનું અને ઘઉંનું છે આવી રીતનું વાવેતર કરી દઉં છું.
અલ્યા માળું આ હારું હો, પણ શેરડી ને ઘઉં વાવવાના ક્યારે?
એ ઓક્ટોબર એન્ડ હોય, વધુ બધું વહેલું હોય જો વરસાદ ઓછો હોય તો, નહીતર નવેમ્બર ની અંદર વાવી દઈએ છીએ. નવેમ્બર એન્ડ ની અંદર આસપાસ, ફેબ્રુઆરીમાં જ પાકી જાય, માર્ચ તો ન આવે પણ કદાચ આ વર્ષે એવું થયું એટલે આ વર્ષે કદાચ વરસાદના હિસાબે મોડું થાય તો માર્ચ થાય.
પણ ઘઉંમાં કે શેરડીમાં ખાતર સિવાય બીજી કાળજી હું લેવાની?
અને રોગ કે જીવાત આવે તો?
આ બધા પ્રશ્નોના ઉત્તર એમણે આપ્યા છે. સાંભળો,
કેટલી જગ્યા હોય છે વચ્ચે એમાં 9 ઇંચનો પટ્ટો હોય છે, એ 28 ઇંચની બે બાજુ એક એક હાર હોય છે અને વચ્ચેની જે જગ્યા પડી હોય છે ને 25-26 ઇંચની, એની અંદર 4-6 ઇંચના પટ્ટાની અંદર ઘઉં વાવેલા હોય છે. એની બાજુમાં પણ બે જગ્યા હોય છે કમ્પ્લીટલી ઓલરેડી. મારા ખ્યાલ મુજબ અમે દર વખતે, મને એવું લાગે કે આ વર્ષે થોડું ઘણું વધુ ઉત્પાદન અથવા વાતાવરણ એવી રીતનું હોય તો એના માટે પણ હું એરંડીનો ખોળ છે 10-15 થેલી નાખતો હોય છે. થોડુંક વાતાવરણ એવી રીતનું છે તો હું 5-1 થેલી વધુ પણ નાખી દઉં છું અને સરસ મજાનો આમ દેખાવ પણ સરસ હોય એવું લાગે કે કદાચ વધુ મહેનત કરવાથી વધુ પણ ઉત્પાદન મળે એવા મારા દર વર્ષે હું થોડા થોડા અકતરા કરતો જ હોઉં છું અને એનું મને 100% પરિણામ આજે મળે જ છે. ઘઉંનું ઉત્પાદન જે આપણે ખુલ્લી ખેતીની અંદર વાવતા હોય છે એમનેમ ખુલ્લે ખુલ્લા જે ઘઉં વાવતા હોય છે, અમારા એરિયાની અંદર અત્યારે 30 મણ ટૂંકમાં 1 વીઘાની અંદર 1.5 થી 2 ખાંડી ઘઉં થતા હોય પણ અમે વાડની અંદર પણ મિશ્ર પાકની અંદર પણ અમે આજે 40 મણ ઘઉં બનાવી શકીએ એ 100% વાત છે. જો મહેનત કરીએ ને તો એમાં કાંઈ પણ ઓછું થતું નથી. હા, 2 પાક આરામથી લઈ શકાય, શેરડી 100-100% આવવાની છે. હવે એના માટે શું છે કે ઘઉંમાં તો બહુ વાંધો નથી આવતો પણ જયારે શેરડીનું વાવેતર હોય ને ત્યારે એને ભીંગડીની જીવાત તરીકે આવે છે, ચોમાસાની અંદર ઓગસ્ટ આસપાસ આવે. હવે એના માટે શું છે, હું ત્યાં જયારે ઘઉં નીકળી જાય ને પેલો લીંબોળીનું તેલ હોય છે ને એને એરંડીના ખોળમાં મિક્સ કરી અને જયારે પાળા જયારે બદલાવતા હોય ને ખાતે હાથી હાલતું હોય ને છેલ્લું એની અંદર અમે નાખી દઈએ છીએ એટલે જેથી કરીને જે કડવાશ છે એની અંદર હોય છે અને જયારે રોગ આવવાની શરૂઆત થાય ને ત્યારે બીજાને જેટલો રોગ આવતો હોય એના કરતા આપણે 10% જ આવે છે.
પછી ઉત્પાદન અને એની ક્વોલિટી કેવી મળ્યા
એ પણ એમણે કહ્યું છે. લો સાંભળો,
ઘઉંનું ઉત્પાદન જે આપણે ખુલ્લી ખેતીની અંદર વાવતા હોય છે એમનેમ ખુલ્લે ખુલ્લા જે ઘઉં વાવતા હોય છે, અમારા એરિયાની અંદર અત્યારે 30 મણ ટૂંકમાં 1 વીઘાની અંદર 1.5 થી 2 ખાંડી ઘઉં થતા હોય પણ અમે વાડની અંદર પણ મિશ્ર પાકની અંદર પણ અમે આજે 40 મણ ઘઉં બનાવી શકીએ એ 100% વાત છે. જો મહેનત કરીએ ને તો એમાં કાંઈ પણ ઓછું થતું નથી. હા, 2 પાક આરામથી લઈ શકાય, શેરડી 100-100% આવવાની છે. શેરડીનો ઉતારો આજે મારે આ વર્ષે છે, આ વર્ષે એની અંદરથી 1 વીઘાની અંદર 18-20 ટન શેરડી થવાની છે અને 1 ટનનો ભાવ અત્યારે આ વર્ષે થોડુંક માર્કેટ ડીમ છે એટલે તે 1200-1500 રૂપિયા હાલની તબક્કે અત્યારે ભાવ છે. આનો અંદાજ એવો છે કે કદાચ 1-1.5 મહિના પછીથી હવે એનો કદાચ 1800-2000 રૂપિયા બજાર થાય એવી શક્યતા છે. પણ હું મારું જે બધું ઓર્ગેનિક પ્રોડક્ટ એવી રીતની છે કે હું માર્કેટમાં વેચતો નથી, ટૂંકમાં મતલબ કે કોઈને એમનેમ નથી આપતો, એનો હું ઓર્ગેનિક ગોળ બનાવી નાખું છું. એટલે મને જે ખરેખર માર્કેટમાં જે એક ટનનો ભાવ જે મને સૂચતો હોય એની બદલીમાં મને બધો ટોટલ નફો મળીને મને એક ટનનો 3000 આસપાસ એવરેજ મને પૈસા મળે. એમાં હું આજે લગભગ 5-1 વર્ષ છે મારું આ માર્કેટની અંદર આવી રીતનો જે ગોળ ગયો છે ઓર્ગેનિક ગોળ તરીકે. હવે એની અંદર જે લોકો ખાય છે, અત્યાર સુધી તો બધારું ગોળ લોકો ખાતા જ હતા, પણ મેં જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે ત્યાંના એ લોકોના એવા પણ અભિપ્રાયો છે કે ઘણાના છોકરાઓ આજે છે તો ઘી ને ગોળ ખાતા નથી. આજે ગામડાઓની અંદર મારે સિસ્ટમ હોય, પણ એવી રીતના ઘણા લોકોના સજેશન આવ્યા છે કે અમારો છોકરો કોઈ દિવસ ઘી ગોળ ખાતો નહોતો, પણ તમારા ગોળ આવ્યા પછીથી અમારા છોકરા આજે ઘી ગોળ ખાવા. સજીવ તરીકે એની અંદર હું કાંઈ કરતો જ નથી, જે આ પ્રક્રિયા જે કરું છું એની અંદર દેશી ખાલી ખાતર જ નાખું છું, છાણિયું ખાતર ઓલરેડી, પ્લસ એની અંદર કોઈ વસ્તુ એની અંદર કાંઈ કરતો નથી. પછી મારી કેરી જે ઉતારવાની જે સિસ્ટમ છે આખી, એ જે કેરીનું પેકિંગ કરવાનું છે, કેરી કેવી રીતનું એસોર્ટ કરવાનું છે, એની ઉપર આખો આધાર છે. હવે જનરલ જે લોકો કેરી આવી રીતની માર્કેટની અંદર વેચે છે લોકોને, દાખલા તરીકે માની લો કે 300 રૂપિયાનું બોક્સ લીધું, તો એ 300 રૂપિયાની 10 કિલો કેરીમાંથી ખરેખર એની અંદર 5-6 કિલો જ કેરી ખાવા લાયક હોય છે, અને બાકી જે 4-5 કિલો કેરી છે એ લોકોને ફેંકી દેવી પડે છે. હવે એની બદલીમાં જે મારી કેરી છે એ હું છાતી ઠોકીને વેચું છું, અને એ લોકોને એવું કહું છું કે ભાઈ એની અંદરથી ફ્રૂટ છે એટલે કદાચ કોઈ કારણોસર 1-2% કદાચ 1-2 નંગ કદાચ કોઈ બગડે, તો એ ફ્રૂટ છે સ્વાભાવિક છે કદાચ બગડે, પણ એનાથી જે એને લોસ જવો જે બીજો એ આવી રીતનું બનતું નથી. એ ક્વોલિટી લઈને જ હું આજે માર્કેટમાં લોકોને આપું છું કે જેથી કરીને મારે એની પાછળ કાંઈ કેવું નથી પડતું, પણ લોકો એમ કહે છે કે મારે આ વસ્તુ જોઈ છે, પૈસા તમે ગમે તે માંગો.
વાહ દિનેશભાઈ, વાહ, કેવું પડે વાહ, તમે તો બાકી ખેતીમાં હાથો ને હાથ રંગ લાવી દીધો.
હા, સજ્જતા સંઘ અને DSC ની સલાહ માનવાથી જેવો રંગ આવે છે એવો જ, અને એટલે તો દિનેશભાઈએ ખેડૂત મિત્રોને ખાસ સંદેશો આપ્યો છે. સાંભળો,
મારા તરફથી એવું કહેવાનું છે કે ખરેખર ખેડૂતે છે આ વસ્તુ અપનાવવી જોઈએ, કારણ કે એની અંદર તો 2-3 ફાયદા છે. એક તો મારું શરીર અને મારું જે ભવિષ્યનું જે આયોજન છે એ પરફેક્ટ થાય, મારું હું જે મહેનત કરું છું એનું મને પૂરું વળતર મળે. એટલે આજે તો આપણે જે દાખલા તરીકે જે રાસાયણિક ખેતી છે, દવા ને પેસ્ટિસાઇડ તરફ આપણે જતા રહેલા છે, તો એનાથી આમ જોઈએ તો રોજને રોજ નથી, ખિસ્સામાંથી જ પૈસા આપણે બીજાને જ આપતા રહેલા છે. અને આની અંદર તો એક મોટા મોટો ફાયદો એવો છે કે આપણે મહેનત તો વસ્તુ ખરીદીને કરવાની જ છે, તો આપણી ને આપણી વસ્તુની અંદર મહેનત કરીને અને આપણે પૈસા જો બચતા હોય તો એ બેસ્ટમાં બેસ્ટ રસ્તો આ.
બહુ સાચી વાત છે હો મારા વીર, આ ભગવાન તમને હાજા નરવા રાખે ને, હો નહીં હવા હો વરાહ ના કરે.
એ લક્ષ્મી, તે તો એમની આવરદા તો લાંબી કરી દીધી, પણ આપડી વાતોનો ટેમ જરાય લાંબો થાય એમ નથી. હા
હવે તો આવજો કહેવાનો સમય થવા આવ્યો છે, એટલે એમ કરીએ આપણે ઇનામી સવાલ પૂછી લઈએ અને ઇનામ જીતનારા 2 મિત્રોના નામ આવતા ગુરુવારે જાહેર કરીશું. લો મોહનભાઈ, વાંચો આ સવાલ.
લાવો લાવો, મારી પાસે લાવો જોઈએ. હા તો ભાઈઓ બહેનો, આજનો ઇનામી સવાલ ઈ છે કે ધોની કટોકટીની ત્રીજી અવસ્થા કઈ છે અને એમાં શું કરવું જોઈએ?
તો આજ તો અવાજ ઓટલાનો નંબર 079-30-14-2000 એટલે કે 20-00 જોડીને જ જવાબ રેકોર્ડ કરાવવાનો છે. એટલે માંડો જોડીને કહેવા કે ઘઉંની કટોકટીની ત્રીજી અવસ્થા કઈ છે અને એ વખતે એમાં શું કરવું જોઈએ,
અને નહીતર પછી લખી નાખો પત્ર.
સરનામું તો હાવ સેલું સટ્ટ છે જ, સજ્જતાનો સંઘ એન લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, માત્ર જવાબ જ નહીં, ખેતીને લગતી તમારી કોઈ મૂંઝવણ, તમે જો સજીવ ખેતીનો કોઈ પ્રયોગ કર્યો હોય તો તે, અને ખેતી ખર્ચ ઘટે એવો નુસ્ખો હોય તો તે પણ ચોક્કસ જણાવજો, જેથી તમારો અનુભવ પણ કાર્યક્રમમાં રજૂ કરીશું અને પછી પુસ્તકમાં પણ છાપીશું.
અને તો યુરોપિયન યુનિયનના સકેલ કાર્યક્રમ હેઠળ
કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશન ની સહાય થી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમ પૂરેપૂરો સફળ થશે.
માં તબિયત હાચવજો અને પાકડે હાચવજો,
બહુ ટાઢ પડે જો,
એટલે બે કોર સફળતા જ મળશે.
હવે આજ દો અમને રજા એટલે કહી દઈ નમસ્તે આવજો.